તારીખ 30/1/1987 પૂજ્યભાઈ શ્રીના વચનામૃત બોલ નંબર 53 અને 54 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 44.
પ્રવૃત્તિમય જીવન ન ગમે. જ્ઞાન દશાનો ઉલ્લેખ છે. સામાન્ય રીતે તો માનસિક સ્થિતિ પણ એવી હોય છે કે જે પ્રકારે જીવ ટેવાઈ જાય છે તેથી બીજા પ્રકારમાં એને આ ફાવતું નથી. જેમ કે પ્રવૃત્તિમાં રસવાળાને નિવૃત્તિ ફાવતી નથી, આખો દિવસ ધમાલ કરવાનો રસ હોય એને એમ કહો કે છાના માના નિવૃત્તિ લઈને ઘરમાં બેસી જાઓ તો એનાથી થઈ શકે નહીં. માત્ર માનસિક નથી, અહીંયા તો નિવૃત્તિમય જીવનમાં નિરુપાધિક પરિણમન છે એમ લેવું છે. જ્ઞાન દશામાં જે નિરુપાધિક પરિણમન છે તેવા પરિણમનવાળા જીવને ઉપાધિવાળું પ્રવૃત્તિવાળું એટલે ઉપાધિવાળું જીવન છે એ પરિણામ એને બોજારૂપ છે એટલે એને એ ગમતું નથી. ત્યાં સુધીની પ્રવૃત્તિ લેવી છે કે શરીરનો રોગ મટવો હોય તો મટે, શરીરનો રોગ તો પ્રતિકૂળતા છે પણ એ પ્રતિકૂળતા દૂર કરવાની ઉપાધિ રોગની એટલી ઉપાધિ નથી જેટલી પ્રતિકૂળતા દૂર કરવાની રોગને દૂર કરવાના પરિણામમાં ઉપાધિ છે. કેમ કે રોગ તો ઉદય આવેલી ચીજ છે અને એનાથી પોતે ભિન્ન છે. રોગનો ઉદય પણ એની સ્થિતિ લઈને આવેલો છે અને એ જે સ્થિતિ એ પૂરો થવાનો એ સ્થિતિ એ ઉદય પૂરો થવાનો અથવા પૂરો થાય કે ચાલુ રહે એની સાથે ભિન્ન પડેલાને નિસ્બત હોતી નથી. એટલા માટે જ્ઞાન દશાનો બોલ છે એમ લઈએ કે જ્ઞાન દશા વિના નિવૃત્તિમય જીવન હોય એને પણ પ્રવૃત્તિમય જીવન ન ગમે. જ્ઞાન દશા ન હોય પણ નિવૃત્તિ લઈ લીધી હોય વ્યવસાયાદિકથી, બાહ્ય જે પ્રવૃત્તિ છે લૌકિક પ્રવૃત્તિથી નિવૃત્ત થઈને નિવૃત્તિ ક્ષેત્રે ધાર્મિક જીવન ગુજારવા નિવૃત્ત થઈને રહેતા હોય એને પણ પછી વેપારમાં જોડવાનું કોઈ કહે કે જોડાવું પડે એવી પરિસ્થિતિ ઊભી થાય તો એને એ વાત ગમતી હોતી નથી. છતાં પણ એવી નિવૃત્તિમાં અનુકૂળતાઓ બધી સચવાઈ રહે, પોતાના પરિણામમાં જે ઠીક લાગે એવી અનુકૂળતા બધી સચવાઈ રહે એવી ઉપાધિરૂપ પ્રવૃત્તિ તો જીવ કર્યા જ કરે છે. હા, એટલે જ્ઞાન દશામાં અને અજ્ઞાન દશામાં આ ફરક પડે છે, તફાવત છે કે જ્યારે જીવને અંદરથી શાંતિ ન મળે ત્યારે બાહ્ય અનુકૂળતાથી એને શાંતિ ને સુખ છે એ પ્રકાર ઊભો હોય છે અને એ પ્રકાર ચાલુ હોવાને લીધે એ બહારની બધી અનુકૂળતાઓ અને સગવડતાઓ નાની મોટી પોતાની આર્થિક સ્થિતિ અનુસાર, પોતાની કલ્પના અનુસાર, પોતાની ટેવ કુટેવ અનુસાર, આમ ફાવશે, આમ નહીં ફાવે, આમ બેસવું ફાવશે, આમ સૂવું ફાવશે, આમ રહેવું ફાવશે, એ વગેરે. પછી એ નાની નાની બાબતમાં પણ જો મુમુક્ષુને યોગ્ય યથાર્થ વૈરાગ્ય ન હોય તો પણ ચીકણા પરિણામ થઈ જાય જીવના, કે નાની નાની બાબતમાં પણ એ ચિકાશ કરે અને એને ન ફાવે એવું હોય તો એ જલ્દી મંજૂર કરી શકે નહીં, અકળ થાય, એ પ્રકાર પણ અહીંયા નથી લેવો. એમાં પણ પ્રવૃત્તિ ન ગમે પણ એમાં બીજી પ્રવૃત્તિ હોય છે, જ્યાં સુધી ઉપયોગમાં નિવૃત્તિ આવે નહીં અને જ્યાં સુધી પોતે અંતર્નિવૃત્તિ, નિવૃત્તરૂપ પરિણામ, અંતર્મુખના પરિણામ છે, એ ભલે અંતર્મુખ પ્રવૃત્તિરૂપ છે પણ બહારની અપેક્ષા એ નિવૃત્તિરૂપ છે, એ પરિણામમાં બહારની પ્રવૃત્તિનો બોજો લાગે છે, ઉપાધિ લાગે છે. કેમ કે અંતર્મુખ પરિણામમાં નિરુપાધિક ભાવ છે, પ્રવૃત્તિ ત્યાં ઉત્પાદ વ્યયરૂપ છે, એ ઉત્પાદ વ્યય તો સિદ્ધ દશામાં પણ ચાલુ રહે છે, એટલે એને પ્રવૃત્તિ નથી કહેતા, પણ પ્રવૃત્તિ કરવાની ઉપાધિને પ્રવૃત્તિ કહેવામાં આવે છે. અહીંયા પોતાના અંગત જીવન ઉપરથી કોઈ વાત બોલાઈ હોય એ લખાણી છે કે શરીરનો રોગ મટવો હોય તો મટે, પણ તેને માટે પણ પ્રવૃત્તિ કરવી ન ગમે, એને માટે આમ કરવું ને તેમ કરવું ને આ દવા જોઈએ ને ડાક્ટર જોઈએ ને ફલાણું જોઈએ ને એ ધમાલ પસંદ પડતી નથી. રોગ છે એ પણ એના સ્વકાળે આવ્યો છે ને એના સ્વકાળે પૂરો થવાનો છે, એનેથી આત્માને જરાય નુકસાન નથી. શરીરનો રોગ ઉત્પન્ન થાય તો આત્માને જરાય નુકસાન થતું નથી. લોકો આ જગત આખું રોગને નુકસાનનું કારણ માને છે, જ્ઞાની માનતા નથી, આત્માને એથી નુકસાન નથી. ઉલટાનું પૂર્વ કર્મનો હિસાબ કિતાબ ચૂકવાઈ જાય છે, લેણદેણ પૂરી થાય છે, એ ખાતું સરભર કરે છે, એમાં નુકસાન ક્યાં ગયું? કરજ માથેથી ઘટ્યું એટલો બોજો હળવો થયો, પૂજારહિત પણ થયું, એટલે શરીરનો રોગ મટાડવાની પણ પ્રવૃત્તિ, બીજી પ્રવૃત્તિ તો એક બાજુ રહી. કોઈ વાર તો ખાવા પીવાની પ્રવૃત્તિમાં બોજો લાગે, કેમ કે એ પણ ક્ષુધા નામના રોગનો ઉપચાર છે, આહાર ગ્રહણ છે એ ક્ષુધા રોગનો ઉપચાર છે, જેમ બીજા રોગને દવા લેવી એ ઉપચાર છે, એમ આ આહાર લેવો એ પણ એક દવા છે, બીજું કાંઈ નથી. એ પ્રવૃત્તિ પણ લૌકિક ને અલૌકિક પરિણામમાં બહુ મોટો ફરક છે. લોકોને તો જમવાની અંદર ઘણી વાનગીઓ હોય, ઘણી આઈટમ હોય, વિવિધતા હોય, જુદી જુદી જાતના સ્વાદવાળા વ્યંજન હોય, ત્યારે એને એમ લાગે કે બહુ સરસ લ્યો, આ બહુ સરસ, એને કંઈક સંતોષ થાય કે તૃપ્તિ થાય. ત્યારે વૈરાગવાન જીવને, જ્ઞાનીને તો જુદી વાત છે, અલૌકિક પરિણામ છે, પણ વૈરાગવાન જીવને પણ અનેક પ્રકારની આહારની વાનગીમાં ઉપયોગ ઘુમાવવો પડે, ઘડીક આ લેવું, પછી ઘડીક આ લેવું, પછી તરત આ લેવું, એમ કઈ એકલી ચટણી કઈ પીવાય નહીં કે ખવાય નહીં, એને તો હારે જ લેવી પડે. એકલું અથાણું કઈ ખાવા ન હોય, ચાલો એકલું શાક ખાઈ લ્યો, પછી એકલું અથાણું ખાઈ લેજો, પછી એકલો પાપડ ખાઈ લેજો. અમુક વસ્તુ તો સાથે સાથે લેવાની પદ્ધતિ છે. તો એ જે ઉપયોગની અંદર ચંચળતા વધે છે, અનેક વિષયમાં ઉપયોગને દેવો પડે, એને ગમતી વાત નથી. ખાલી પેટનો ખાડો પૂરવાની વાત છે, પણ એમાં પણ રાગી જીવોએ પાર વગરની એવી એક દુનિયા જ ઊભી કરી નાખી છે એમ કહ્યું તો ચાલે. જેટલું મિશ્રણ વધુમાં વધુ થાય એટલું જાણે પછી હવે તો લોકો એ પણ જોતા નથી કે આમાં કાંઈ વિરુદ્ધ આહાર છે કે નહીં. વિજ્ઞાનની દ્રષ્ટિએ જેને વિરુદ્ધ આહાર કહીએ એ પણ વિચાર એમાંથી છૂટી જાય છે. જેટલું લેવાય એટલું, કેમ કે જીવને તો આખું જગત ગ્રહણ કરવું છે, એની જે પરિગ્રહ સંજ્ઞા છે, ગ્રહણ કરવાની સંજ્ઞા છે, એ ઈચ્છામાં તો એને આખું જગત જોઈએ છીએ, કોઈ બાકી નથી. એટલે જેટલું વધારે મળે એટલું, જેટલું વધારે પીરસવા વાળા પણ આગ્રહ કરે, થોડુંક લ્યો, હજી થોડુંક લ્યો, હજી થોડું, જેટલું ખાય તો કે હજી થોડુંક લ્યો. પણ કઈ વધારે પેટમાં પડે એટલે કઈ વધારે શરીરને લાભ થતો નથી, આત્માને તો થવાનો પ્રશ્ન નથી, ઉલટાનું નુકસાન જાય છે. અહીંયા તો કે છે કે ઉપાધિ વાળું કામ છે, આહાર લેવો, દવા લેવી, આહાર એ દવા છે ને, આમ તો એ પણ ઉપાધિ વાળું કામ છે. જ્ઞાનીની તો એ ભાવના છે કે પરિપૂર્ણ નિરુપાધિક ભાવમાં થરીને ઠામ થઈ જવાય, લીન થઈ જવાય, જામી જવાય, એ સિવાય એને બીજું કાંઈ રૂચતું નથી. કેમ કે અશાંત પરિણામ છે, આકુલતાવાળા પરિણામ છે, ઉપાધિના પરિણામ છે, આકુલતાવાળા પરિણામ છે, અને પોતાની જાતથી વિરુદ્ધ જાતિના છે. એ તો નિરુપાધિક સ્વરૂપે છે, એની સામે એ વિરુદ્ધ જાતિના છે, એટલે પોતાના વિરોધી છે, પોતાના સ્વભાવના એ વિરોધી છે. વિચિત્રતા એ છે કે આમ કોઈ વિરોધી હોય તો દ્વેષની નજરે જોવે, બહારમાં કોઈ વ્યક્તિ વિરોધી હોય તો એને દ્વેષની નજરે જોવે, પણ પોતાના સ્વભાવની પોતાની જાતથી વિરોધી પોતાના જ ભાવ હોય તો એને રાગ ને રૂચિની નજરે જોવે. કેવી વિચિત્રતા છે. હે, કોઈ વિરોધીને ભેટે આ તો એવું કરે છે, પાછો બારમાં એને એની વિરોધી લાગતો નથી મૂળ તો. એને તો એમ છે કે જેટલું આવે એટલું લાભમાં, જેટલું આવે એટલું લાભમાં, જેટલું મળે એટલું લાભમાં. કહે છે કે લાભ નથી પણ એ તારા ઉપાધિના પરિણામ નુકસાન છે, લાભના નથી પણ. બહારનું કોઈ પણ કાર્ય, બહારનું કાર્ય એટલે બહારનું કોઈ પણ કાર્ય, રોગ મટાડવાની પ્રવૃત્તિ હોય કે બીજું કોઈ પણ કાર્ય હોય, તો તે ઉપાધિ લાગે અને રૂચે નહીં. આવું જ્ઞાન દશાની અંદર પરિણમન હોય છે, જ્ઞાન દશાનું પરિણમન દર્શાવવાનો હેતુ એ છે કે જીવ એને અનુરૂપ પોતાની દશા છે કે નહીં એ મેળવી શકે, અને ન હોય તો એના અનુકરણ માટેનો ઉપાય કરે. એની રૂચતું નથી, એને આવી પડેલું છે. છ ખંડ સાધવું, અનેક પ્રકારનો વહીવટ કરવો, રાજનો આ હિન્દુસ્તાનનો વહીવટ કરવો હોય રાજીવ ગાંધીને તો માથું ઠેકાણે રહીએ નહીં. ક્યાંથી એને માથું ઠેકાણે રહીએ? એટલી નાની મોટો મોટી વાતો આવીને ઊભી રહે છે કે એને નીચે જ એક ટીમ એવી રાખવી પડે કે નાની નાની વાતો મારા સુધી લાવવાની જ નહીં, જે તે માણસની હોય એને હોકી રહી. પણ તો એને એટલું માથે રહીએ કે એનું માથું ઠેકાણે રહીએ એની તો. ચક્રવર્તીને તો આ ભારત કરતાં તો બહુ મોટો વિસ્તાર હોય છે, પણ જોકે અહીંયા તો બધા પાપાનું બંદી પૂર્ણ હોય છે. અત્યારે જે સત્તાધીશો હોય છે એ તો અનેક પાપ બાંધે, નરક ગતિમાં જવા યોગ્ય પરિણામ એના થાય છે અને પુણ્ય ભોગવતા હોય છે. ચક્રવર્તી મિથ્યા દ્રષ્ટિ હોય તો સાતમી નરક સિવાય બીજું સ્થાન નથી, કેમ કે મિથ્યા દર્શનમાં તો જે સ્થિતિ અહીંયા છે એવી સ્થિતિ થઈને ઉભી રહી. સમ્યક દ્રષ્ટિ હોય તો ઉપાધિ કરતા નથી, ચરમ શરીરી હોય છે. ભરત ચક્રવર્તી ચરમ શરીરી હતા, હે ઉપાધિ કરતા જ નથી, એને રૂચતી નથી ને કરતા નથી. એમના માટે કહેવાય છે કે સાંજે યુદ્ધ વિરામ નો કાળ થાય એટલે જ્ઞાન ધ્યાન ની પ્રવૃત્તિમાં આવે અને ધ્યાનમાં બેસે તો શુદ્ધ ઉપયોગમાં કરે, નિર્વિકલ્પ શુદ્ધ ઉપયોગમાં આવે. તો કેટલી જગ્યા રાખીને, અવકાશ રાખીને, મોકળાશ રાખીને પ્રવૃત્તિમાં આવતા હશે. જે માણસ કહે ને ભાઈ આપણે દાન દો તો આપણી વ્યવસ્થા બધી બરાબર સચવાઈ જાય, પછી વધારો હોય એમાંથી કેટલું કાપો, એમાંથી પૂરું નહીં પણ એમાંથી કેટલું, કેમ કે વળી કોક પાછું બીજું આવે ત્યારે ક્યાંય ઊભું રહેવાય ને ત્રીજું આવે ત્યારે ત્યાંય ઊભું રહેવાય. આવી બધી વ્યવસ્થા ગણતરી રાખીને ગોઠવીને અવકાશ રાખીને આ બાર આપે છે ને, તો આ શુદ્ધોપયોગનો અવકાશ રાખીને જ્ઞાની પછી બહાર આવે છે. એટલી ડિપોઝિટ રાખીને પછી બહાર આવે છે, આખે આખા બહાર આવતા નથી. આટલો ફરક પડે છે. 19મું છે, 53મું ગુણ ચાલે છે. એટલે બહારનું કાર્ય તો ઉપાધિ લાગે છે, પણ એ ઉપાધિમાં આવે તો પણ અરુચિ પરિણામે આવે છે. રુચે નહીં એમ લીધું ને, અરુચિ ભાવે ને અરુચિ પરિણામે પરિણમતા હો, આને લીધે આર્ત ધ્યાન આદિ પરિણામમાં પણ એટલો રસ આવતો નથી કે જેથી એની નીચ ગતિ કે કુગતિમાં જવાના કર્મબંધનમાં આવે એવા પરિણામ થતા નથી. આવી વાત છે. એ 53મું ગુણ છે જ્ઞાનીની અંતર પરિણતિ, અંતરદશાનો એની અંદર એક પરખું પ્રદર્શિત થયું છે. એની ઉપાધિ પ્રવૃત્તિ વાળા જીવનમાં હોશ ન લેવી જોઈએ, એનો અર્થ એ થયો. જે કોઈ બાહ્ય પ્રવૃત્તિ, કેટલાક તો શું કરે છે કે પ્રવૃત્તિ વધુ ને વધુ મેળવવાનો પ્રયત્ન કરે કે વધુમાં વધુ પ્રવૃત્તિ કરો અને એમાં વધુમાં વધુ એનો લાભ લ્યો, સમયનો લાભ લ્યો વધુમાં વધુ. હા, તબિયત ઘણાની બગડી જાય. હા, એવા મારે ટાઈમ જતો નથી, હા ટાઈમ ક્યાં કાઢવો, ટાઈમ નીકળતો નથી, હા એવું અંગ્રેજીમાં તો કહેવત કરે છે. કે યુ કિલ ધી ટાઈમ, અધરવાઇઝ ટાઈમ વિલ કિલ યુ. ટાઈમને તમે, વખતને તમે મારો મિત્ર, વખત તમને મારશે. માટે કાંઈક ને કાંઈક પ્રવૃત્તિમાં વખત પસાર થાય એમ કરો. એને મનુષ્ય જીવનમાં કરવા યોગ્ય અમૂલ્ય કાર્ય શું છે એનો ખ્યાલ નથી. એટલે પ્રવૃત્તિ કરવી પડતી હોય તો, સંજોગ વસાત કરવી પડે એમ હોય તો પણ, એ કરવી પડે છે, કરવી નથી ને કરવી પડે છે એ અભિપ્રાયથી ને એ ભાવથી જો પ્રવર્તે તો એમાં હોશ ન આવે. નહીંતર એ પ્રવૃત્તિ કરતા પ્રવૃત્તિના નિમિત્તે કોઈ પૂર્વકર્મનો ઉદય આવે ત્યારે એનો હરખનો રસ રેડાઈ જાય, કોઈ પાપ કર્મનો ઉદય આવીને પ્રતિકૂળતાઓ ઊભી થાય તો ખેદખીન થઈને એમાં દ્વેષનો રસ રેડાઈ જાય. બેમાંથી એક તો થાય થાય ને થાય. એટલે એવો વીંટળાય, એવો વીંટળાય તીવ્ર રસે કરીને કે જ્ઞાન મેલું થાય, બુદ્ધિ મેલી થાય અને એને પોતાનું સ્વરૂપ સૂજવામાં, માર્ગની સૂઝ પડવામાં, સ્વરૂપની સૂઝ પડવામાં મોટો અંતરાય ભાવનો જ ઉભો થાય. એમાંથી એ લેવાનું છે, મોક્ષો એ લેવાનું છે કે જીવનમાં બને એટલી ઓછી જરૂરિયાત, જીવનમાં બને એટલી ઓછી પ્રવૃત્તિ અને અંતર નિવૃત્તિ માટે ઉપાધિ, ઉપાધિને ખંખેરીને, ઉપાધિને એક બાજુ રાખીને નિરુપાધિક સ્વભાવનો આદર અને નિરુપાધિક પરિણામની પ્રવૃત્તિમાં જવાય એવા પ્રયત્નમાં એને રહેવું, એમાંથી લેવાનું છે. એમ તો કેટલે વર્ષ સુધી વાત કરી છે કે રોગ મટવો હોય તો મટે, ન મટવો હોય તો ન મટે તો કાંઈ નહીં, પણ એને માટે ધમાલ કરવી પડે એ વાત પસંદ કરતા. હા, રુચિ હોય તો હોશ આવી જ જાય, તો સીધી વાત છે. આવ્યા વગર જે રુચિ હોય તો હોશ આવી જાય. એને અરુચિ, એને રાગ અને પ્રવૃત્તિ, રાગમય પરિણામ પ્રવૃત્તિ, બહારની પ્રવૃત્તિ ઠીક છે પણ રાગમય જે પરિણામ પ્રવૃત્તિ છે એને રૂચે છે કે કેમ, એટલો સવાલ છે. એટલે તો સોગાનીજી એમ કહે છે કે જો તું બહારની પ્રવૃત્તિ છોડીને કદાચ નિવૃત્તિ ક્ષેત્રે, વેપાર ધંધો છોડીને નિવૃત્તિ ક્ષેત્રે શુભ યોગમાં, શુભ પરિણામની પ્રવૃત્તિમાં હોશથી ને રસથી જોડાયેલો ને જોડાયેલો રહીશ અને અંતર્મુખ પરિણામ કરવાનો ઉપાય નહીં કર, તો એક દુકાન બંધ કરીને બીજી દુકાન ખોલીને બેસી ગયો છું. ભલે પછી શાસ્ત્ર વાંચતો હોય તો એને એમ કહ્યું કે પહેલા દુકાને બેસીને વહી ખાતા, આપણે ખાતા વહી કહીએ છીએ, હિન્દીમાં વહી ખાતા કહે છે, એ ચોપડાના પાના ફેરવતો હતો ને અહીંયા આવે છે, હવે શાસ્ત્રના પાના ફેરવે છે, આ બીજી ખાતા વહી હાથમાં લીધી દે, તો શાસ્ત્રમાં પરિણામ જાય એને પ્રવૃત્તિ કહે છે. કઈ કઈ ફેર નથી એમ કહ્યું, ફેર કરવાની ક્યાં વાત છે, અંતર્મુખ થવાની વાત છે. શાસ્ત્ર તો એમ કહે છે કે તું અંતર્મુખ થા, નકશો બતાવે છે આમ અંતર્મુખ, અંતર્મુખ જવાય છે એનો વાચમાં જવાની વાત છે, વાચક શબ્દોને પકડી રાખવાની વાત નથી. એ તો એના જેવી વાતથી શબ્દો પકડવાની વાતો, કે આત્મ ભાવના ભાવતા જીવ લહે કેવળ જ્ઞાન રહે, બોલો ધૂન આખો દિવસ, બે કલાક, કલાક બે કલાક, આખો પાંચ કલાક, એટલું બોલી શકાય એટલો. ભાવના ભાવવાની છે એની ધૂન, એ શબ્દોની ધૂન બોલવાની ક્યાં વાત છે, આત્મન આત્માની ભાવના ભાવવામાં આવવાની વાત છે, પ્રયોગમાં ઉતરવાની વાત છે, પરિણમનમાં આવવાની વાત છે. એના બદલે શાસ્ત્રો વાંચ્યા વાંચ કરે, કે સાંભળવાનું ગમતું હોય તો સાંભળ્યા સાંભળ કરે, અને અંતર્મુખ થવા માટેનું કાંઈ એનો ઉપાય શું છે એ બાબતની અંદર પ્રયત્ન પ્રયાસ એની શોધ એની પાછળ ઉગ્રતા આવવી, ન મળે ત્યાં એમ વધુ ઉગ્રતા આવવી એ પ્રકારમાં ન આવે તો એ પણ પ્રવૃત્તિમાં ને પ્રવૃત્તિમાં છે. દુનિયાની પ્રવૃત્તિ મૂકીને આ પ્રવૃત્તિ કરી પણ એ બહારનો બહાર છે, એ બધું અનંત વાર કરી ચૂકેલો છે, એનાથી કઈ આત્મહિત થતું નથી. મુખ્ય વાત તો પરિણામમાંથી અહંપણું ઉઠાવી લેવાની વાત છે, પરિણામમાંથી જ અહંપણું ઉઠાવી લેવાની વાત છે. અનાદિથી જ દ્રવ્ય સ્વભાવને ચૂકીને એક સમયની સોપ્ષમ પર્યાય હોય કે ઉદય ભાવની વિભાવિત પર્યાય હોય, જ્ઞાનાદિની ક્ષોપસમની પર્યાય હોય કે ઉદય ભાવની રાગાદિની કોઈ પણ પ્રકારની વિભાવ પર્યાય હોય, એટલો એવડો હું એમ પકડાઈને બેઠો છું કે એમને પકડાઈને રહેને ગમે તે પ્રવૃત્તિ કરે નિરર્થક જવાની છે. એ બહાર બહારનો બહાર રહેવાનો, અંદર આવવાનો, કેમ કે પર્યાય મૂંધા હા પર સમય, એ પર્યાય બુદ્ધિપણું એ જ પર સમયપણું છે, એ જ બહિર્મુખપણું છે, એ જ એને પોતાને અશાંતિનું ને દુઃખનું કારણ છે. એમાં એને અશાંતિ ન લાગે, દુઃખ ન લાગે તો ત્યાંથી ખસે નહીં, અને એ ત્યારે ન લાગે કે એમાં હોશ કરે ત્યારે, એમાં ઉત્સાહમાં આવી જાય ત્યારે તો એને એનેથી અટવાનું બનતું ખસવાનું બનતું નથી. હું સ્વરૂપને ઓળખીને સ્વરૂપ એવું અદ્ભુત અને આશ્ચર્યકારી છે, પરમ શાંત પરમોત્કૃષ્ટ શાંત છે અને એવું અમૃત રસમય છે કે જુઓ સિદ્ધ પરમાત્મા સાદી અનંત કાળ એમાંથી બહાર આવતા નથી. નહીતર એમના જ્ઞાનમાં તો આખું જગત સચરાચર પદાર્થો ત્રણેય કાળની પર્યાયો સહિત ઝળકે છે તો પણ એની સામે જોતા નથી, જણાય છે પણ એની સામે જોતા નથી, કેમ કે એથી ઉત્કૃષ્ટ ત્રણેય લોકથી ઉત્કૃષ્ટ એવું જે આત્મપદ સર્વજ્ઞ પદ એમાં એની બરાબર પૂરી કિંમત છે કે એને છોડીને બીજે જવાનો પ્રશ્ન ઉપસ્થિત થતો નથી, છે પણ એવું જ ઉત્કૃષ્ટ ત્રણેય લોકથી ઉત્કૃષ્ટ છે. આપણી તો બીજા છે ને, તમારે ત્યાં કરોડો અબજો એમાં મારે શું લેવા દેવા, હે કે એને કોઈને કોઈને લેવા દેવા હોતી નથી. માણસ શું કે છે કે આ તમારા સગા છે ને જરાક એમ ભાઈ એનું ઈ જાણે, એમ કહી દે શું કે એનું ઈ જાણે, અમારે કેટલાકનું કરવું એવું જ ઘણું છે જગતમાં, શું એટલે ઓલો સમજે છે કે ભાઈ સગામાં સારું હોય તો પણ હવે એનું એની પાસે રહી કે આપણે કામમાં આવે એની, શું ભિન્ન એ ભિન્ન છે, સીધી વાત છે, જુદું એ જુદું છે. આવે છે 38મી ગાથામાં આવે છે કે જગતના પદાર્થોને એની પોતપોતાની સ્વરૂપ સંપત્તિ છે, પોતપોતાના અનંત ગુણોથી સમૃદ્ધ છે અને સંપન્ન છે બધા પદાર્થો, પણ મારે એનો મોહ કરવાનો પ્રશ્ન રહેતો નથી, એ સંબંધીનો મારે મોહ કરવાનો પ્રશ્ન રહેતો નથી. 38 ગાથામાં હું એક શુદ્ધ સદારૂપી જ્ઞાન દર્શનમય ખરે છે ને, એક પરમાણુ માત્ર મારું નથી, પણ એ પરમાણુમાં બીજા બાકીનું બધું આવી ગયું, એક પરમાણુ માત્ર કહેતા કોઈ મારું નથી, પરમાણુ તો નાનામાં નાનો છે, આમ સર્વથી જુદા એવા સ્વરૂપને અનુભવતો આ હું પ્રતાપવંત રહ્યો. હવે એવું છે કે બીજા સિદ્ધ હોય કે બીજા અર્યંત હોય, પણ પોતાનું સ્વરૂપ ક્યાં એનાથી કમ છે? શું અહીંયા એમ લેવું છે કે પોતાનું સ્વરૂપ ક્યાં એનાથી ઓછું છે? બીજા સિદ્ધ ને બીજા અર્યંત છે, એવડું ને એટલું જ મારું સ્વરૂપ છે. સર્વથી જુદા એવા સ્વરૂપને અનુભવતો આ હું પ્રતાપવંત રહ્યો. મારો મારામાં પ્રતાપ છે, મારું અસ્તિત્વ કોઈ સામાન્ય નથી, મારું મહાન અસ્તિત્વ છે. આ સ્થાપના કરે છે ને, મારી સ્થાપના જ મહાન છે. એ સમ્યક દર્શન છે, એ સ્વરૂપની સ્થાપનાનું પરિણામ છે. અસ્તિત્વ છે ને, જેમ બહારમાં ભગવાનની સ્થાપના કરે છે, એમ અંદરમાં સમ્યક દ્રષ્ટિ જીવ સ્વરૂપની સ્થાપના કરે છે. એ જ સમ્યક દ્રષ્ટિ જીવ બહારમાં બીજા સર્વજ્ઞની સ્થાપના કરે છે, અંદરમાં પોતાના સર્વજ્ઞની સ્થાપના કરે છે. જેમ પોતાની સ્થાપના અંદરમાં સર્વોત્કૃષ્ટ છે, એમ બહારમાં સર્વજ્ઞની સ્થાપના પણ સર્વોત્કૃષ્ટ છે. બે વાત છે. જેમ અંદરમાં પોતાની સ્થાપનાના નિષેધરૂપ મિથ્યા શ્રદ્ધાન અથવા અસ્વીકારરૂપ મિથ્યા શ્રદ્ધાન એ મહાન પાપ છે, એમ બહારમાં એ અગ્રહિત મિથ્યાનું મહાન પાપ છે, એમ બહારમાં સર્વજ્ઞની સ્થાપનાના નિષેધરૂપ ગ્રહિત મિથ્યાત્વરૂપ સૌથી મોટો અપરાધ છે. એનાથી બીજો કોઈ મોટો અપરાધ જગતમાં નથી. અંદરમાં પોતાનો સર્વોત્કૃષ્ટ પરમાત્મા એની સ્થાપના રૂપ સમ્યક દર્શન છે, અને એના નિષેધ રૂપ મિથ્યા દર્શન મિથ્યા શ્રદ્ધાન છે, એ મોટું પાપ છે. 18 પાપ સ્થાનકમાં સપ્તવ્યસન થી પણ મોટું પાપ છે, એ નિશ્ચયની વાત રહી. વ્યવહારમાં બહાર જે સર્વજ્ઞની સ્થાપના છે એના નિષેધ રૂપ જે અપરાધ છે એ બહારમાં સપ્તવ્યસનથી પણ મોટામાં મોટો અપરાધ છે, એનાથી કોઈ બીજું મોટું પાપ નથી. આમ છે, જગતમાં કોઈ પણ બહાનું એવું નથી કે એને મુખ્ય કરીને આને ગૌણ કરી શકાય કે આનો નિષેધ કરી શકાય. એવો વિષય, કેમ કે એક બાજુ આખું જગત મૂકો ને એક બાજુ સર્વજ્ઞ પદ મૂકો, આખા જગતનું પલ્લું ઉલ્લી જાય અને સર્વજ્ઞ પદનું પલ્લું બેસી જાય એવું ભારે છે. સોગાની જે લખ્યું છે, એક પલ્લામાં મૂળ ને એક પલ્લામાં ત્રણ કાળ ત્રણ લોક, એટલું લીધું છે. ત્રણ લોક નહીં, ત્રણ કાળ, ત્રણેય કાળના ત્રણ લોક. મારું પલ્લું બેસી જાય છે, સામેનું પલ્લું ઉલ્લી જાય છે, આટલું વજન છે એની અંદર. આમ સર્વથી જુદા સ્વરૂપને અનુભવતો આ હું પ્રતાપવંત રહ્યો. એમ પ્રતાપવંત વર્તતા એવા મને, જોકે મારી બહાર અનેક પ્રકારની સ્વરૂપ સંપદા વડે સમસ્ત પરદ્રવ્યો સ્ફુરાયમાન છે. આ મને ખબર છે કે અનંત ગુણના ધણી અનંત આત્માઓ અને અનંત પરમાણુઓ અને અનંત બીજા અસંખ્ય દ્રવ્યો કાળાણુઓ વગેરે એ બધા સ્ફુરાયમાન છે, તો પણ કોઈ પણ પરદ્રવ્ય પરમાણુ માત્ર પણ મને મારાપણે ભાસતું જ નથી. કે જે મને ભાવકપણે તથાગ્નિપણે ભાવક ભાવરૂપ શંકર દોષ છે અને જ્ઞેય જ્ઞાયક શંકર દોષ છે, તે ભાવકપણે કે જ્ઞેયપણે મારી સાથે એક થઈને ફરીને મોહ ઉત્પન્ન કરે. હવે કોઈનો મને મોહ ઉત્પન્ન થાય એવું નહીં બને. નિર્મોહી એવું જે મારું આત્મ સ્વરૂપ છે એની સ્થાપના સમ્યક દર્શનથી કરી, પછી હવે બીજા કોઈ પ્રત્યે મને મોહ ઉત્પન્ન થાય બની શકશે એમ કહે છે કે ફરીને મને મોહ ઉત્પન્ન કરે. કારણ કે નિજ રસથી જ મોહને મૂળથી ઉખાડીને આત્મરસથી નિર્મોહી રસથી મોહને મૂળથી ઉખાડીને ફરીને અંકુર ન ઉપજે એવો નાશ કરીને, એનો ક્ષાયિક વાત લીધી છે, ફરીને અંકુર ન ઉપજે. પણ અત્યારે તો ભગવાન ક્ષાયિક સમ્યક દર્શન છે નહીં, આપ કેવી રીતે આ વાત કરો છો? તો કે આ ક્ષયોપશમ છે એ ક્ષાયિકમાં જવાનું છે, પરિણમવાનું છે, હવે બીજું એમાંથી થવાનું નથી. એને જોડણી કહે છે, જોડણી ક્ષયોપશમ એક બીજી જાત લીધી છે જોડણી. એ પૂછ બેનશ્રી એ વાત કાઢેલી છે અંદર, ક્ષોપસમ માંથી પાછો નહીં ફરતા ક્ષાયિક ભાવમાં આવનારો એવું જે ક્ષોપસમ, એને જોડણી જોડાનારું, ક્ષાયિકમાં જોડાનારું ક્ષોપસમ સમ્યક દર્શન કહે છે. એ એવું જ હોય છે, ફરીને અંકુર ન ઉપજે એવો નાશ કરીને મહાન જ્ઞાન પ્રકાશ મને પ્રગટ થયો છે. મારું સ્વરૂપ મારા જ્ઞાનની અંદર જાણ્યું છે અને અનુભવમાં વેદ્યું છે એવો જે પ્રકાશ છે, પ્રકાશ તો વેદનમય છે ને, પ્રકાશ શક્તિ સ્વસંવેદનમય છે, એટલે પ્રકાશ શબ્દ લઈએ છીએ, કે જેને લઈને હવે ફરીને ન ઉપજવાની વાત રહેતી નથી. ભરતૃષિની ગાથામાંની વાત લીધી છે. એને જુદા પાડવા, એટલું ત્યાં જુદું પાડવું, આ તો જે અટકે છે એની વાત છે, અપેક્ષિત વાત છે. જે અટકે છે ને એની વાત છે, જે અટકતા નથી એને તો એ નિમિત્ત માત્ર છે, ખરેખર તો એનું ઉપાદાન અંદરમાં કામ કરવામાં આગળ વધે છે, એટલે એને નિમિત્ત કહેવાય છે, બીજાને નિમિત્ત નથી કહેવાતો. કેમ કે એમાં અટકવું એવું તો નિમિત્તપણું ત્યાં છે નહીં, દેવ ગુરુ અને શાસ્ત્રમાં અટકવું એવું નિમિત્તપણું ત્યાં નથી, એનું નિમિત્તપણું અંતર્મુખ કરવામાં છે. તો જે યથાર્થપણે અંતર્મુખ થાય છે એને એ નિમિત્ત ગણવામાં આવે છે, બીજા અટકે છે. જેમ કોઈ પૈસાથી અમૃત પીએ ને કોઈ પૈસાથી ઝેર ખરીદે, પૈસો તો પૈસો છે પણ ક્યાં ઉપયોગ કરવો એ સવાલ છે. એમ આ નિમિત્ત છે ખરેખર અમૃતનો, તો અમૃતમાં નિમિત્ત બને છે એના માટે તો કઈ નિષેધ નથી, એ તો આપોઆપ જ એના યોગ્ય સ્થાનમાં છે, નિમિત્ત નિમિત્તના સ્થાનમાં છે, ઉપાદાન ઉપાદાનના સ્થાનમાં છે, એને નિમિત્ત પડી જાય છે પોતાને પોતાની યોગ્યતાને વશ બસ. પણ અટકે છે એ ભૂલ શું કરે છે કે એ ત્યાં સંતોષ પકડે છે, હું બીજો તો ધંધો નથી કરતો, દુકાન ખોલીને તો નથી બેઠો, શું ચીજ વસ્તુનો વેપાર તો નથી કરતો, શું શાસ્ત્ર તો વાંચું છું, પછી એમ છેતરા તો નહીં, તો એ છેતરાઈ દઈશ. તો નિષેધ બહિર્ભાવનો છે, બહિર્ભાવનો આદર નથી. જે અંતર્મુખ થાય છે એ પણ એમ જ કહે છે કે મારા પરિણામ શાસ્ત્ર નિમિત્તે બહાર જાય એનો આદર નથી મને, શું મારા પરિણામ દેવગુરુ શાસ્ત્રને નિમિત્તે બહાર જાય એનો મને આદર નથી, પણ એ એક એવા નિમિત્તો છે કે જે અંતર્મુખ થવાની પ્રેરણા આપે છે. એટલે જ્યાં સુધી સર્વાંશે અંતર્મુખ પરિણમ નથી ત્યાં સુધી એ નિમિત્તમાં પરિણામ જોડાય છે કે જ્યાંથી ફરીને અંતર્મુખ થવાની પ્રેરણા મળે છે. એટલે બહાર જવા માટે સાધન નથી બનાવતા, પણ અંદર અંતર્મુખ જવામાં એ નિમિત્ત બનાવે છે. એટલે ત્યાં પણ નિયમ કે સિદ્ધાંત બદલાતો નથી, કેમ કે બે સીધા વિભાગ છે પરિણામના. જેટલું અંતર્મુખ પરિણમન છે તે જ એકાંતે ઉપાદેય છે, અને બહિર્મુખ પરિણમન એકાંતે છે, અસમ્યક છે. આથી બીજી રીતે અસમ્યક છે એમ છે. બસ એ સિદ્ધાંત પકડો, પછી ક્યાંય ગડબડ ગોટો કે ગેરસમજણ થવાનો વાત રહેતી નથી. પ્રતિકૂળતામાં તો સમજ સમજ પ્રેરણા કરે છે, કોઈને કોઈ રીતે સમજ ને સમજ અને વૈરાગ્ય લાવી આત્મામાં. એક વાક્ય છે, અનુકૂળતામાં તને ઘણો રસ ઉપજે છે અને તું આખું ખોવાઈ જા છો, એટલે તું તારા હિતની વાત અનુકૂળતા વખતે તો સમજ્યો નથી કે સમજતો નથી. તો સામાન્ય રીતે આ કાળમાં તો એકલી અનુકૂળતા સર્વને રહે એવું ભાગ્ય જ બને છે. બહારમાં પ્રતિકૂળતાઓ આવ્યા વિના રહેતી નથી. કોઈને કોઈ પ્રકારે, કોઈને કોઈ પ્રકારે, કોઈને રોગાદીનો પ્રકાર, કોઈને આર્થિક પ્રકાર, કોઈને જેના ઉપર રાગ હોય, તીવ્ર રાગ હોય, એના વિયોગનો પ્રકાર, એવી રીતે ઈષ્ટ વિયોગ ને અનિષ્ટ સંયોગ કાંઈક ને કાંઈ, કાંઈ ને કાંઈ, કાંઈ ને કાંઈ થયા જ કરતું હોય છે, કે જેને અહીંયા પ્રતિકૂળતા કહી છે. તો એમાં તો સમજ સમજ એટલે તારા સ્વરૂપ પ્રત્યે આવવાનો તો કોઈ એમાંથી માર્ગ મળે એમ કંઈક લઈ લઈએ, એવો બોધ એમાંથી લઈ લઈએ કે આ બાહ્ય પરિણમનમાં આમ નામ આત્માને ચૂકીને સંસરણ એટલે એકલું સંસાર પણ જ છે, બીજું કાંઈ નથી. સંસારનું નામ જ ત્યાંથી પડ્યું છે, બહાર ગયો એટલે સંસરણ થયું, સંસરણ થયું એને સંસાર કહેવામાં આવ્યો છે. એટલે તો અમૃતચંદ્ર આચાર્ય ભગવાને મિથ્યા દ્રષ્ટિ દ્રવલિંગીને સંસાર તત્વ નામ આપ્યું છે, કે તાત્વિક રીતે આ સંસાર છે, કે જે પોતાના આત્માથી સરી ગયેલો છે પૂરેપૂરો, ને બહારને બહાર ધાર્મિક દ્રષ્ટિએ જેને ઘણું કર્યું પૂરું કર્યું એમ કહેવાય. મુનિ યોગ્ય 28 મૂળ ગુણ નિરતિ ચાર પાડે એટલે શું, 11-9 પૂર્વનો ધારક હોય અને 28 મૂળ ગુણનો પાલન કરનાર હોય નિર્દોષપણે, કોણ છે? સંસાર તત્વ છે. ગજબની કુંકુંડાચાર્યની આ ગાથા છે. મૂળ ગાથા તો કુંકુંડાચાર્યની છે, અમૃતચંદ્રાચાર્ય એના એને ટાઇટલ આપ્યું છે કે આ સંસાર તત્વ છે, ગાથાનું હેડિંગ બાંધ્યું છે. ભાવલિંગી મુનિને મોક્ષ તત્વ કહ્યું છે. કર્ણાનું યુગ વાળા ભૂલ કાઢે, કર્ણાનું યુગના વિદ્વાન એમ કહે કે એને તમે સાધક તત્વ કહો, 6-7 ગુણસ્થાને છે, મોક્ષ તત્વ તો 13 ગુણસ્થાને હોય. તો કે અહીંયા અહીંયા વાત બીજી કરવી છે. અહીંયા કર્ણાનું યુગનું પ્રકરણ ચાલતું નથી. અહીંયા સંસાર શું ને સંસારનો અભાવ શું, આ બે વાત ચાલે છે. એક બાજુ સંસાર એટલે સંસાર, ને એક બાજુ સંસારનો અભાવ એટલે મોક્ષ. બસ બે ભાગ પાડી નાખ્યા. તો ભાવલિંગી મુનિને માટે એમ કહ્યું કે આ મોક્ષ તત્વ છે. મિથ્યા દ્રષ્ટિ દ્રવલિંગીને માટે એમ કહ્યું કે આ સંસાર તત્વ છે. પંચરત્નની ગાથા ઉતારી છે ને 5, એમાં 2 ગાથા આ છે. પ્રવચન 7, સમજણ ઉઘાડમાં હોય, પણ એનું પરિણામનું વલણ યથાર્થ ન હોય. ઉગાડમાં સમજણ તો ગુરુદેવની કૃપાથી અહીંયા જે બુદ્ધિમાન મુખ શું આવે છે બધાને થઈ જાય છે, પણ એ બીજી વાત છે. અંતર વલણ થવું એ બીજી વાત છે, સાવ જુદી વાત છે. ઉઘાડમાં ન આવે અને વિરોધ આવે તો વધારે કમનસીબી છે, પણ અહીંયા ઉઘાડમાં આવે અને અંદર ન આવે તોય કમનસીબી છે, કેમકે સરવાળે તો બેની એક સ્થિતિ રહી ગઈ. ડૂબ્યો એ તો ડૂબ્યો જ, પછી કોઈ અધૂરો ડૂબતો નથી, પૂરો ડૂબે છે સંસારમાં. અને તર્યો એ તર્યો જ, એ પૂરેપૂરો તરે છે, કોઈ અધૂરો તરતો નથી. એમ છે, આમ બીજી કઈ ઈચ્છાઓ નથી હોતી. ઘણો મંદ કસાય હોય છે, નવમી ગ્રેવક જાય છે. સો સ્વર્ગની ઉપર ગ્રેવક છે ત્યાં જાય છે. હા, ગ્રીવાના સ્થાને જે સ્વર્ગના વિમાનો છે ત્યાં જાય છે. એટલે બીજી કોઈ કસાય વાળી તીવ્ર ઈચ્છાઓ નથી હોતી, કોઈ માયાચાર નથી હોતો, કોઈ આડંબર નથી હોતો. કસાય અત્યંત અત્યંત મંદ હોય છે, પણ એ મંદ કસાય એ જ આત્માને એને થઈ ગયો, એ અનાત્માને આત્મા માન્યો છે. કસાયની મંદતા એ જ એનો આત્મા થઈ પડ્યો છે, એ ક્રિયાઓ એ જ એની આત્મા થઈ પડ્યો છે, એક સૂક્ષ્મ જ્ઞાન એ જ એનો આત્મા થઈ પડ્યો છે. ઉઘાડ જ્ઞાનને એને આત્મા માન્યો છે, એ શુભ ક્રિયાઓને આત્મા માન્યો છે, એ કસાયની મંદતાને આત્મા માન્યો છે, અને એની શાંતિને આત્માની શાંતિ માને છે. મંદતાની શાંતિને આત્માની શાંતિ માને છે, એ અનાત્માને આત્મા માન્યો છે. દર્શન મોહ દ્રઢ કર્યો છે, ચારિત્ર મોહ અતિ અતિ મંદ કર્યો છે, અતિવ મંદ છે, અને દર્શન મોહ તીવ્ર કર્યો છે. ધ્યાન દર્શન મોહનું રાખવાનું છે, ચારિત્ર મોહ તો આપોઆપ ખલાસ થયા વિના રહેશે નહીં. એટલે તો ગુણસ્થાનની પરિપાટીમાં પહેલા ચોથા ગુણસ્થાને દર્શન મોહનો ગાર કરવાની વાત છે. આ તો અનાદિથી છે, કોઈ ઈશ્વરે નવી ગોઠવણી કરી છે એમ નથી, અનાદિથી આ જ વસ્તુ સ્થિતિ છે. લોકોનું ધ્યાન દર્શન મોહ ઉપર નથી. ધર્મના ક્ષેત્રમાં આવીને ધર્મ કરવા ઈચ્છે છે, પણ દર્શન મોહ ઉપર કોનું ધ્યાન છે? અત્યારે જ વિચાર કરી લે ને, દર્શન મોહ ઉપર કોઈનું ધ્યાન નથી. સંતોષ માને દીધો. અહીંયા પણ શું કરે કે જેટલું એની શક્તિ હોય એટલું થાય, એટલે એમ કે ભાઈ આપણી શક્તિ પ્રમાણે આપણે કરીએ છીએ. એટલો તો લાભ થયો ને, એને અસંતોષ થવો જોઈએ, એના બદલે સંતોષ થાય છે. આટલું વિપરીત છે, ચોખ્ખે ચોખ્ખું પૂરેપૂરું. અસંતોષ થવાની જગ્યાએ સંતોષ થાય છે, એ સંતોષ થાય છે, એ જ દર્શન મોહની ઉગ્રતા છે, એ જ દર્શન મોહની તીવ્રતા છે. કેમ કે પર્યાયમાંથી એકત્વ જ ઉઠાવી લેવાનું છે. હવે એને પર્યાયમાં તો સંતોષ માન્યો છે, જ્યાંથી એકત્વ ઉઠાવવાનું છે. આગળ જો એક બોલ આવી ગયો કે ભાઈ પૂરેપૂરું સ્વરૂપ, આ તો હજી અધૂરી દશા છે સાધકની, તો પણ પૂરેપૂરી દશા પ્રગટે તોય શું થઈ ગયું? એ તો જે હતું એ પ્રગટ થયું. જ્ઞાનીને તો પૂર્ણતાનું લક્ષ હોવાથી, પૂર્ણતાનું ધ્યેય લક્ષમાં હોવાથી તે અંશમાં અટકતો નથી. પૂર્ણ પર્યાય પ્રગટ થાય તો પણ સ્વભાવ હતો તે પ્રગટ્યો, અથવા પૂર્ણતા થશે તો પણ એ સ્વભાવ છે તે એ પ્રગટ થવાની છે. એમાં બીજું નવીન શું છે? શું જેમ કોઈ એમ કે બે ભાઈ ભાગ વેચે, બે ભાઈ હોય ને અડધો અડધ બાપની ભૂળી વેચે કે ભાઈ આ 1,00,000માં 50,000 તારા ને 50,000 મારા. તો મોટો એમ કે મેં જેને તને જો 50,000 આપી દીધા, તો એમ કે ભાઈ એમાં ઉપકાર શું કરસ? તો એક બાપના દીકરા છે, જેટલો તારો હક છે એટલો મારો હક છે, એમાં કઈ તે દીધા એ પ્રશ્ન રહેતો નથી. એમ સ્વભાવમાં હતું એ મળ્યું, એમ એમાં એમાં કોઈ હકની હકની વાત છે? એમાં વધારે પડતું માની લેવાની શું જરૂર છે? એમ કે એટલો સ્વભાવ ઉપર વજન છે, અવસ્થા ઉપર વજન નથી. અને એ દ્રવલિંગપણામાં પણ મિથ્યા દર્શન સહિતમાં અવસ્થા ઉપરનું વજન ખસતું નથી. જ્યાં સુધી અવસ્થા ઉપરનું વજન ન ખસે ત્યાં સુધી એમ સમજવું કે એને એના આત્મ સ્વરૂપનો બોધ થયો નથી. આ સીધી વાત છે. સ્વરૂપનો બોધ થતા બધી અવસ્થા ઉપરનું વજન છૂટી જાય છે. મોક્ષાર્થી જીવ ક્ષણિક પરિણામ, અનિત્ય પરિણામ, અલ્પકાલીન ભાવો કા મૂલ્ય નહીં આંકતે. પત્રમાં એક લીટી છે. આપણે તો વિષય પણ આ બીજો ચાલે છે કે બહુભાગ જીવ અનુકૂળતામાં સમજતો નથી. એને એમ કહે છે કે જ્યારે પ્રતિકૂળતા ઉત્પન્ન થાય ને પ્રતિકૂળતા આવે ત્યારે તને અણગમો થાય છે, અથવા તું ન ઈચ્છે એવી પરિસ્થિતિ છે. પ્રતિકૂળતા એટલે શું? કે તું ન ઈચ્છે એવી પરિસ્થિતિ છે. તો એમાં એટલું તો સમજ કે મારી ઈચ્છાને આધીન બહારની પરિસ્થિતિ નથી. આમ જે ભિન્નતા કરવી છે અને ભિન્નતા સમજવી છે, એ ભિન્નતારૂપ સાક્ષાત અનુભવ તને પ્રતિકૂળતામાં છે. અનુકૂળતામાં તો તું સ્વાર થઈ જાશ કે મારો પ્રયત્ન, મારું ડાપણ, મારી ચતુરાઈ ને મારી હોશિયારીથી આ બધું મેં કર્યું. પણ હવે જ્યારે પ્રતિકૂળતા હોય ને ન ધાર્યું થતું હોય ત્યારે તો એટલું તો સમજ કે આ ખરેખર તો આ પરિસ્થિતિ નામ છે કે જીવના પરિણામને કોઈ બાહ્ય પરિસ્થિતિ આધીન છે નહીં. અને એમ હોવાને લીધે, એની ભિન્નતા હોવાને લીધે, જે ભિન્ન છે એનો રસ શું? પારકાનો રસ શું? પારકી ચીજને જૂઠી રીતથી પોતાની કરી કરીને જૂઠી હોશ માને છે ને બનાવે છે. કોઈ દિવસ એવું બને કે નોકર ચાકર ખાઈને શેઠનું પેટ ભરાય? હે, ભૂખ પોતાને લાગી હોય ને બીજો ખાઈને પોતાનું પેટ ભરાય છે? એટલે તમે ખાધું બહુ સારું એટલે મારું પેટ ભરાઈ ગયું. એમ પૂતગળના ફેરફારો પૂતગળમાં થાય. આહાર પાણી થાળીમાંથી હોજરીમાં જાય રોટલા. આ કહે છે કે મને તૃપ્તિ થઈ ગઈ. ફેરફાર થયો, પર્યાયાંતર થયો, ક્ષેત્રાંતર થયો, એ બધું પૂતગળનું પૂતગળમાં થયું. ખાધું કોકે અને પેટ ભરાણું કોકનું, એવો ભ્રમ થયો કે ક્યાં સુધી ચાલવાનું હતું. ઘડીક માની લીધું હશે તો એમાં કાંઈ તૃપ્તિ થવાની નથી. અતૃપ્ત ને અતૃપ્ત દશા રહેવાની છે. એવું માને છે, મને ભૂખ લાગી એવું માન્યું છે એટલે મને તૃપ્તિ થઈ એવું માને છે. બે કલ્પના છે. એક પરમાણુ પણ આત્માના પ્રદેશને સ્પર્શ પામતો નથી, અંદર તો જતો નથી. આ માને છે ને કે આ ગળ્યો રસ મારી જીભમાં ઉતર્યો, જાણે આખો ગળ્યો થઈ ગયો એમ લાગે. એને ગળપણ ભાવતું હોય એને એ છે કે એ પૂતગળ પરમાણુના રસગુણની પર્યાય તને હરામ અડી હોય તો સ્પર્શી પણ નથી. અને જ્ઞાન થયું છે પણ ભાન ભૂલ્યો છો એટલે તને એમ થાય છે કે આ મને થઈ ગયું. એવું તને થયા કરે છે. પણ એમાં ભાઈ તને અશાંતિ છે અને એમાં તને દુઃખ છે, એમાં તને ઉપાધિ છે, એમાં ક્યાંય તને શાંતિ થાય એવું? ઘડીક કલ્પના વસ્તુને એમ લાગશે કે ઠીક છે, ઘડીક એવું લાગશે. પણ તને તારા આત્માને કેટલું નુકસાન જશે એ તને ખબર નથી. શું છે ક્ષણિક સુખ પાછળ એ નિત્ય સુખને કેટલું નુકસાન કરે છે એનો વિચાર કરતો નથી. વ્યસની જેવો છે જીવ. વ્યસન વાળા શું કરે છે કે જ્યારે એને તલપ લાગે છે તો અફીણ લઈ લે છે. એના શરીરને નુકસાન છે કે લાભ છે? જે ભલે નુકસાન હોય પણ હવે લીધા વગર હાલે એવું નથી. આ આ સ્થિતિ છે જીવને. નુકસાન છે તો એ નુકસાનથી કેમ બચવું એનો ઉપાય એને શોધવો. એની સમજ કે છે. પ્રતિકૂળતામાં સમજ, સમજ બે વખત કે છે, એમાં કરુણા છે, લાગણી છે, અને વૈરાગ્ય લાવી આત્મામાં જા, પર પદાર્થો પ્રત્યેથી પાછો વળીને તું આત્મામાં આવ. પ્રતિકૂળતા વખતે તો પુરુષાર્થને ઉપાડ એમ કહે છે. પાત્રતાનું એ લક્ષણ છે, યોગ્યતાનું એ લક્ષણ છે કે પ્રતિકૂળતામાં વિશેષ આત્મકાર્ય કરવાનું સૂજે. શ્રીમદજીએ તો ત્યાં સુધી લખ્યું કે મુમુક્ષુ જીવને આ કાળમાં પ્રતિકૂળતાઓ થવી કે આવવી એ તરવા બરાબર છે. પ્રતિકૂળતાને આમંત્રણ આપ્યું. ઠીક, આ બધી લાઈન જ ફેર છે આખી. જગતના જીવો પ્રતિકૂળતાથી ભયભીત થાય છે અને આવ્યા પહેલા જ ભયવાન થઈને દૂરથી મટાડવાનો ઉપાય કરવા માટે પ્રયત્ન કરવા લાગે છે. ત્યારે શ્રીમદજી એમ કહે છે કે મુમુક્ષુ જીવને તો આ કાળમાં પ્રતિકૂળતાઓ આવવી એને સર્વા બરાબર છે. કેમ કે લાયક જીવ, પાત્ર જીવ એ પ્રતિકૂળતામાં આત્માનો પુરુષાર્થ ઉપાડે છે, એવું કાર્ય કરે છે. તો એને તો એ પ્રતિકૂળતા ખરેખર અનુકૂળતા થઈ પડી. સુગાનીજી પહેલા પત્રમાં એવી વાત લખે કે ગુરુદેવનો સંયોગ થતો નથી, ગુરુદેવના સત્સમાગમની ઘણી ભાવના રહે છે, પણ એવો પુણ્ય યોગ નથી કે જેથી એ અનુકૂળતા થતી નથી. જેને પત્ર લખે છે એને એમ લખે છે કે તમને એવો પુણ્ય યોગ છે, પણ મારે તો અહીંયા ઘણી પ્રતિકૂળતા છે આ પ્રકારની, પણ એ પ્રતિકૂળતાને અનુકૂળતા બનાવી લીધી છે. એટલે કે એ વિયોગના કાળમાં આત્મભાવનાને, આત્મસાધનાને વધારે ઉગ્ર કરી છે અને વધારે મજબૂત કરી છે. એ પ્રતિકૂળતાને જ અનુકૂળતા બનાવી લીધી છે. અને એવી જ પરિસ્થિતિ હતી કે ઘણા સત્સંગના અભાવમાં એમણે પુરુષાર્થ અસાધારણ કરેલો છે, સાધારણ પુરુષાર્થ નથી કર્યો. એવી એમની કોઈ આત્મિક દશા ઘણી ઉચ્ચ સ્તરની. એટલે પ્રતિકૂળતાથી તો મુમુક્ષુ જીવને જરા પણ ભયભીત થવાનું હોય શકે જ નહીં. એની માનસિક તૈયારી એવી હોય કે પ્રતિકૂળતા આવશે, અરે દેહ ત્યાગ થવા સુધીની પ્રતિકૂળતા આવશે ત્યારે મારા આત્માનો પુરુષાર્થ ફાટ ફાટ થઈને બહાર આવશે. ઉલટાનું એ માનસિક તૈયારીમાં પહેલેથી જ એમ આવે છે. એટલે આવે અને આવવાના ભયનો સવાલ જ રહેતો નથી. એના માટે આટલી બધી સાયકોલોજી જુદી ઊભી થાય છે જગતના જીવોની અને મોક્ષ માર્ગ બાજુ વળનાર જીવોની આખી લાઈન આખી ફેર છે. કેમ કે